તારીખ 28/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 329 અને 330 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 93.
યથાર્થ ભૂમિકા એ સંબંધે આ પત્ર નો વિષય છે. આરંભ અને પરિગ્રહ નો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનો અભિમાન મંદપણાને મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. મુમુક્ષુપણું કયા પ્રકારે છે એ બહુ શરૂઆતની વાત કરી છે. જે આરંભ અને પરિગ્રહ માં તીવ્ર રસ આવે છે અને એનું કારણ પોતાપણું છે, આ મારું છે, મને લાભનું કારણ છે, મને સુખનું કારણ છે, મને અનુકૂળતાનું કારણ છે, એવું જે પોતાપણું છે અને એ સંબંધીનો ઇષ્ટપણાનો ભાવ તે વ્યામોહ છે, મોહ છે, એવું પરિણામ મંદ થાય, એનો રસ મંદ થાય, તે પ્રકારે મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. આમ લીધું છે. સંસારી જીવ જ્યાં ઊભો છે, જેની વચ્ચે ઊભો છે, ત્યાં એ તીવ્ર મમત્વ કરે છે અને તીવ્ર મમત્વ કરે છે એ એને પોતાની દિશા તરફ નહીં વળવામાં પ્રતિબંધક કારણ છે, અવરોધરૂપ કારણ છે. રોકે છે કોણ એને? સામાન્યપણે કોઈ પણ મુમુક્ષુને પૂછીએ કે આત્મકલ્યાણ કરવું છે કે નહીં ભાઈ, તો ઉત્તર એમ મળશે કે આત્મકલ્યાણ તો કરવું જ હોય ને, એનો પ્રશ્ન શું હોઈ શકે કે આત્મકલ્યાણ કરવું છે કે નથી કરવું? આત્મકલ્યાણ તો સૌને કરવું જ હોય, પણ એવી ઈચ્છા માત્રથી કામ થતું નથી. પોતે જ્યાં ઊભો છે, જે સ્થિતિમાં ઊભો છે, એ સંયોગોમાં પોતે કેટલું મમત્વ કરે છે, પોતાપણું કેટલું કરે છે, મમત્વ કરે છે એટલે પોતાનો ભાવ કેટલો રાખે છે, એવું પોતાપણાનું પરિણામનો રસ મંદ થાય, એ પરિણામ મંદપણાને પામે ત્યારે મુમુક્ષુતા વર્ધમાન થાય છે. નહીંતર એક બાજુથી મમત્વ કરે, ઘરે દુકાને જઈને તીવ્ર મમત્વ કરે અને મંદિરમાં આવીને પૂજા ભક્તિ સ્વાધ્યાય કરે. અમે તો બે કરીએ છીએ, કલ્યાણ આત્મકલ્યાણ માટે શાસ્ત્ર સ્વાધ્યાય, પૂજા ભક્તિ, દયાદાન કરીએ છીએ. બાકી તો બધું સંસારમાં તો સંસારની રીતે બધું કરવું જ પડે, કરવું જોઈએ, કરવું પડે એટલે કરવું જોઈએ, કરવાની ફરજ છે. ભૂમિકા અનુસાર તો રાગ દ્વેષ થાય એ પણ શાસ્ત્ર કહે છે, અને આપણને પણ આપણી ભૂમિકા અનુસાર થાય છે એટલે અનુમોદન આપે. શાસ્ત્રકારને અનુમોદન આપ્યું, શાસ્ત્રકારને અનુમોદન આપ્યું છે, શાસ્ત્રકાર તો ના પાડે છે કે એ ભૂમિકામાંથી તું આગળ વધ, તારી જે મુમુક્ષુની ભૂમિકા છે એ ભૂમિકા વર્ધમાન થાય, મુમુક્ષુતા વૃદ્ધિગત થાય. એના માટે રાગ દ્વેષ થવાનું અનુમોદન અનુકૂળ નથી, એ તો પ્રતિકૂળ પરિણામ છે. અને એવું તો સૌ કરે જ છે. સામાન્ય રીતે સંસારમાં સાધારણ રીતે સૌ પોતાના સંયોગ સંગ પ્રસંગની અંદર પોતાપણાના મમત્વ ભાવે વર્તે છે. હવે મુમુક્ષુ પણ એમ જ વર્તે તો બીજામાં ને એમાં કેમ ફેર પડશે? લખ્યું ને એક મથાળું બાંધ્યું ને કે અમે એને તમે લૌકિક પરિણામે પ્રવર્તશો તો અલૌકિક ભાવે કોણ પરિણમશે? લૌકિક દ્રષ્ટિએ તમે ને અમે પ્રવર્તશો 322 314 પાને 322 નું મથાળું છે. લૌકિક દ્રષ્ટિએ તમે ને અમે પ્રવર્તશો તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? પછી તો આ વિષય ક્યાંય નથી. આત્મામાં આત્મત્વ કરવું અને આત્મા સિવાય અન્ય પદાર્થોને વિશે આત્મત્વ ન કરવું એ કાર્ય એ પ્રકારે કરવાનું છે અસ્થિ નાસ્તિથી. અથવા મુમુક્ષુ વર્ધમાન થતી નથી, વર્ષો જાય છે પૂછા છતાં પોતે ત્યાંનો ત્યાં છે એમ લાગે છે. એનું કારણ શું? કે જો અવલોકન કરે અને તપાસ કરે તો એને ખબર પડે કે મારા સંયોગોને વિશે પોતાપણું કરવામાં તો હું કાંઈ ફેરફાર કરતો નથી. જે જગ્યાએ ફેરફાર કરવો જોઈએ એ જગ્યાએ તો હું કાંઈ ફેરફાર કરતો નથી. અને બીજું બધું કરું છું એ તો કરું છું પાછો, કે ભાઈ આ શાસ્ત્ર વાંચો છું, પૂજા ભક્તિ કરું છું, દયાદાન કરું છું, બધું તો કરું છું પાછું, એ બધું ધોવાઈ જાય છે. એવું જે કાંઈ કરવામાં આવે છે એ બહુ અલ્પ માત્રામાં કરવામાં આવે છે અને 24 કલાક જે મમત્વના તીવ્ર રસના પરિણામ છે એ તો એટલા બધા કરવામાં આવે છે કે બંનેનો હિસાબ કિતાબ મૂકીએ તો પેલું તો કાંઈ ઊભું રહી શકે એવું નથી, સામે ટક્કર ઝીલી શકે એવી કોઈ વાત છે ને. કેટલી તીવ્રતા આવે છે એનો અર્થ એ થાય છે કે તીવ્રતા કેટલી આવે છે. સમયસારમાં 38 ગાથા પૂરો કર્યા પછી જયચંદજીએ કેટલીક વાતો લખી છે. વાત તો લખી છે, બીજા કારણને લખી છે, કોઈ પાછી બીજી વાત ઉપર આવી ગયા છે કે આ નાટક સમયસાર છે. નાટકની અંદર 8 રસ હોય છે શૃંગારાદી. સૌથી ઉત્કૃષ્ટ રસ તો શાંત રસ છે, તે 8 સર્વરસનો રાજા છે. આવી બધી ચર્ચા શરૂ કરી છે નાટક શબ્દને લક્ષમાં રાખીને, એમાંથી ઉતરી ગયા છે રસ ઉપર કે 8 રસ ને 9 રસ ને આ રસ શું છે. તો રસની એમને પરિભાષા બાંધી છે. આપણે ત્યાં પ્રશ્ન ઉઠે છે કે રસ કયા ગુણની પર્યાય છે? તો કે જ્ઞાનમાં જે જ્ઞેય આવતા તે જ્ઞેયને વિશે લીનતા ને મગ્નતાના એવા પરિણામ થાય કે ત્યારે બીજું બધું વિસ્મૃત થઈ જાય, બીજી કોઈ ઈચ્છા ન રહે, એને રસ પરિણામ કહેવામાં આવે છે. આવી પરિભાષા કરી છે. એટલે ગુણથી ગુણ ભેદથી વિચારીએ તો કે જ્ઞાનમાં કોઈ પણ જ્ઞેય આવતા જણાતા તે જ્ઞેયને વિશે એવી લીનતાના પરિણામ ઉત્પન્ન થાય, એવી લીનતા રહે કે જેને લઈને બીજી ઈચ્છા ન રહે, જેને લઈને બીજી ઈચ્છા ન થાય એને રસ કહે છે. આપણે અવલોકનનો મુખ્ય વિષય એ છે કે પોતાના રસનું અવલોકન કરવું. મમત્વ તો જ્યાં સુધી આત્મામાં આત્મબુદ્ધિ નથી થતી ત્યાં સુધી દેહાથી દેહાદીથી માંડીને બધા સંયોગોમાં જીવને મમત્વ થશે, પોતાપણું થઈ આવશે. કેટલા રસથી થાય છે એના ઉપર એનું બળવાનપણું છે. જેટલો રસ તીવ્ર એટલું તે પરિણામની શક્તિનું બળવાનપણું, વિશેષ શક્તિ છે તે પરિણામની અંદર. પરિણામની શક્તિ પરિણામના રસમાં છે તો ત્યાં તીવ્ર રસ થાય છે અને વિભાવ રસને બંધ અધિકારમાં બંધ તત્વ એવું નામ આપ્યું. 9 તત્વમાં તત્વ દ્રષ્ટિએ બંધનો સ્વરૂપ વિચારવામાં આવે તો વિભાવ રસ અથવા રાગ રસને બંધ કયો છે, કેમ કે ત્યાં એવો બંધાય છે જીવ ભાવથી, ભાવ બંધ લઈએ તો કે એવા રસ વાળા પરિણામમાં એને કઈ બીજી કોઈ વિસ્મૃતિ ન રહે. હું આત્મા છું ને જ્ઞાયક છું, હજાર વાર વાંચ્યું હોય, સાંભળ્યું હોય ને વિચાર્યું હોય, ક્યાં ચાલ્યું જાય છે ખબર નથી રહેતી. કારણ શું છે કે આ રસ તીવ્ર થઈ ગયો, પરમા પોતાપણાનો રસ તીવ્ર થયો, પરમા પોતાના પોતાપણાનો અનુભવ રસ, અનુભવ કરતો હોવાનો રસ તીવ્ર થઈ ગયો. આ રસ મારે છે આત્મા. બસ માટે એટલે તો બહુ જોરથી આનું વજન આવવું જોઈએ. જન્મ મરણ નો પ્રસંગ હોય તો કેટલો ગંભીર થઈ જાય માણસ, એક મરણ નો પ્રસંગ હોય તો કેટલો ગંભીર થઈ જાય માણસ. એટલી ગંભીરતા તો આવવી જોઈએ એ વિષય ને, નહીતર તો કઈ હાથમાં રહી એવું નથી, ઉદય આવ્યો નથી અને ઉલજીને અંદર ડૂબ્યો નથી, પીડ્યો નથી. કેમ કે એ જ સમયે ચાલુ થાય છે, બીજો સમય નથી લાગતો. જ્ઞાનમાં જ્ઞેય આવે તે જ સમયે તીવ્ર રસના પરિણામ થાય, તે જ સમયે તે રસમાં લીન થઈ જાય, ડૂબી જાય, બીજો સમય નથી લાગતો એને, એ જ સમયે ચાલુ થઈ જાય છે. એવી પરિસ્થિતિ છે. ભાવી રુચિ ને રસ સાથે જ કામ કરે છે, અવિના ભાવી હોય છે, જે જુદા જુદા ગુણને પર્યાય. રુચિ શ્રદ્ધા ને મનના ભેદમાં જાય છે અને રસ જ્ઞાન પૂર્વક ચારિત્ર ના ભેદમાં જાય છે. પણ ત્રણેય એક સાથે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નું ઊંધું કામ જોરથી થાય છે સંસાર દશામાં. અહીંયા તો એટલું જ લીધું છે શ્રીમદજીએ 332માં કે આરંભ અને પરિગ્રહ નો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ એ મોહ મટે છે એટલે પોતાપણાની પકડ ઢીલી થાય છે, એટલી વાત લેવી અહીંયા. જે પકડથી આરંભ પરિગ્રહના પરિણામમાં વર્તે છે, પ્રસંગમાં વર્તે છે, એની પકડ ઢીલી થાય છે કે આ મને નુકસાનનું કારણ છે, આજ મને બંધનનું કારણ છે, આજ મને પરિભ્રમણનું કારણ છે, બહુ મોટું નુકસાન આમાં રહેલું છે. એવી જો એને પરિણામમાં મંદપણું થાય તો મુમુક્ષુતાની વૃદ્ધિ થાય. મુમુક્ષુતાની વૃદ્ધિ થાય તો કોઈ એક તબક્કે જ્ઞાન દશામાં પ્રવેશ થાય. પણ મુમુક્ષુતા જ ન આવે અથવા અલ્પ મુમુક્ષુતા હોય ત્યાંને ત્યાં પીડ્યો રહીએ, બહુ ભાગ તો પાછળ જ જાય છે. જીવ આગળ જવાનો પ્રશ્ન હોય તો બહુ સારી વાત છે, પણ લગભગ તો જીવ પાછળ જાય છે. સમય જેમ જેમ જાય છે તેમ તેમ અહીંયા ઉપાય બતાવ્યો છે કે મુમુક્ષુતા વર્ધમાન થવા અર્થે અથવા જ્ઞાન દશામાં પ્રવેશ થવા અર્થે પોતાના ઉદયના સંગ પ્રસંગમાં જે કાંઈ આરંભ પરિગ્રહનો પ્રકાર વર્તે છે તેમાં પોતાપણાના પરિણામ એનો રસ ઠંડો થઈ જવો જોઈએ. ગમે એટલો લોકો જેને લાભ કહે છે એ પરિસ્થિતિ ઊભી થાય તો એ જ વખતે એમ વિચારે કે આત્મામાં શું આવ્યું, અને ગમે તે પ્રકારે લોકો જેને નુકસાન થઈ ગયું એમ કહે છે, લૂંટાઈ ગયો આ માણસ, મારા આત્મામાંથી શું ગયું, સીધો અવલોકનમાં આવે, તપાસ કરે થયું શું આમાં, તો એનો જે રસ છે એ તીવ્ર ન થાય. અને જેમ જેમ એ મોહ મટે છે એટલે પકડ ઢીલી થાય છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય છે. સંયોગો ઉપરની પકડ એવી ને એવી તીવ્ર રહે તો ગમે તે કરે તો પણ એની મુમુક્ષુતામાં કાંઈ ફેર પડતો નથી એમ કેમ છે. અને એ પોતાપણાનું અભિમાન અનંત કાળના પરિચય વાળું એ અભિમાન છે, એનો ઘણો અનુભવ છે, પરિચય છે એટલે ઘણો ગાઢ પ્રકારનો સંબંધ છે એનો, પ્રગાઢ પરિણામ છે બધા અભિમાનના પોતાપણાના, તે પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એની પ્રેક્ટિસ કરવાની પરિસ્થિતિ ઊભી થાય, લાંબા કાળ સુધી એની પ્રેક્ટિસ થાય ત્યારે નિવૃત્ત થવાની પરિસ્થિતિ આવે છે. એમને એમ સીધું કાંઈ નાશ પામશે નહીં, તે પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન મન ધન આદિ જે કાંઈ પોતાપણે વર્તતા હોય તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. બે પ્રકાર છે જ્ઞાની પ્રત્યેના સમર્પણમાં, બે પ્રકાર છે. કે એક તો જ્ઞાનીનો મહિમા પોતાને ભાષ્યો છે, એટલે એમના પ્રત્યે સમર્પણ બુદ્ધિ આવે છે. પણ પોતાને ખ્યાલ છે કે જ્ઞાની તો અપેક્ષા રાખતા નથી, સ્પૃહા વિનાના છે, નિષ્પ્રહ એમની અંતરંગ સ્થિતિ છે, તો સમર્પણ કરવામાં શું? તો કે પણ મારે તો મમત્વમાં મટાડવું છે કે નહીં. બીજું પડખું એ છે કે માત્ર સમર્પણનો સવાલ નથી, મારું જે પોતાપણું એની અંદર છે, મારો જે અધિકાર છે એ મારે છોડવો છે, તો એટલા માટે પણ સમર્પણ કરવામાં આવે છે. બે પડખા લીધા છે, એક મહેમાનનું કારણ છે જ્ઞાની સંબંધી, પોતા સંબંધી વિચારવામાં આવે તો પોતાને એના ઉપરની પકડ ઢીલી કરવી છે. પકડ એમને એમ રાખે અને જ્ઞાનીનો મહિમા કરે તો પણ નિષ્ફળ જાય છે, એ બધું ધોવાઈ જાય છે. એટલે બે સાથે સાથે અસ્તિ નાસ્તિથી અને સ્વ પરની બંને દિશામાં કેવી રીતે કાર્ય કરવું, બે દિશામાં કેવી રીતે આગળ વધવું, એ વાત છે. એવું કઈ નથી, તન મન અને ધન એમ કીધું છે. વિચાર કરે છે, ચાલો તનનું સમર્પણ કરે છે પણ મારું નથી એમ કરીને વિચાર કરે છે. વિચાર તો એમ કરે છે કે મારું છે એમાંથી આપું છું, મારું જેટલું છે એમાંથી અમુક ટકા મારે આપવું જોઈએ. બધું દઈ દઈએ તો પછી આપણે કેવી રીતે ચાલે, માટે થોડુંક તો એમાંથી આપણે આપવું જોઈએ. તો મારા પણ રાખીને એમાંથી ટકા કાઢીને એ કોઈ સમર્પણ કરવાનું લક્ષણ નથી, એ સમર્પિત બુદ્ધિનું, સમર્પણ બુદ્ધિનું એ લક્ષણ જ નથી. સમર્પણનો અર્થ છે પોતાપણું મૂકવું છે, પોતાપણું મૂકીને જે સર્વસ્વપણે છે, પોતાના સર્વસ્વપણે છે, બારમાં તો નાની તો સર્વસ્વપણે છે, એને તો પોતાને અપેક્ષા નથી, આવશ્યકતા નથી, જરૂર નથી, ત્યારે તો એ જ્ઞાની થયા છે. મમત્વ રાખીને થયા છે કે મમત્વ છોડીને થયા છે? એ તો મમત્વ છોડીને થયા છે. એ તો માર્ગના પ્રકાશ અર્થે એનો તન મન ધનનો કઈ ઉપયોગ થતો હોય તો એ સૂચન કરે છે, આંગળી ચીંધે છે કે અનેક જીવોને આત્મકલ્યાણના માર્ગે ચડવાના કોઈ નિમિત્તો ઊભા થાય, નિમિત્તોનું સર્જન થાય, એવો એ માર્ગ ચીંધે છે કે આ કરવા જેવું છે, અહીંયા આ છે તો આ કરવા જેવું છે, આ કરવા જેવું, થવું ન થવું એ કુદરતને આધીન છે. તનમાં તો પોતે મન વચન કાયાના યોગદાનનો સવાલ છે. કોઈ કે ભાઈ પૈસા આપી દો પણ મને વખત નથી, મારે ધંધો વેપાર કામકાજ એટલા બધા છે, તમે કહો તો 5-25,000, 2,00,000, 5,00,000 લઈ જાઓ તમે, એનો વાંધો નથી, પણ મારી પાસે વખત નથી, હું આવી નહીં શકું. તો એને ત્યાં તન ને મન બે કામ નથી કરતા. તન મન ધન છે એ તો, તન મન ધન તો ત્રણ શબ્દ છે. ખરેખર તો પોતે પૂરેપૂરો સરેન્ડર થાય છે. શું નારીના ચરણમાં ગયો એ પૂરેપૂરો ગયો, અધૂરો ન ગયો, તન મન ધન એટલે પૂરેપૂરો ગયો, એમ એને કેવું છે. મારી કોઈ સ્વતંત્ર ઈચ્છા નહી, આપના વિકલ્પ અનુસાર ચાલવું છે. પછી તન થી કહો તો તન થી મન થી કયો તો મન થી ધન થી કયો તો ધન થી. એ તો આવશે. હવે પછીનું એ જ પત્ર છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી તો કેમ પડે, એ 333મો પત્ર એ છે. આ તો એક સાઈડ લીધી કે જે આરંભ પરિગ્રહ અને સંયોગમાં પ્રસંગમાં પોતે પોતાપણું અન્ય હોવા છતાં પોતાપણું રાખીને પ્રવર્તે છે એ દર્શનમો સહિતની પકડ છે પર પદાર્થ ઉપરની, એ પકડ તારી ઢીલી થવી જોઈએ. દર્શનમો મંદ થયા વિના સ્વરૂપ નિશ્ચય નહીં થાય અને અભાવ થયા વિના અનુભવ નહીં થાય. આ તો 203 નંબરનું વચનામૃત છે ગુરુદેવ સાહેબ, આરસમાં લગાવ્યું છે. તેથી મમત્વ મટાડવા અર્થે બહુભાગ તો જીવ લોકોમાં દેખાવ કરવા માટે સમર્પણ કરે છે કે હું આપું છું, હું આપનાર છું એમ લોકો પણ જાણે. મને ક્યાંક ક્ષણ એમ પણ પકડે કે આમાં કઈ મારે મારી પ્રસિદ્ધિ નથી કરવી પણ બીજાને પ્રેરણા થાય ને એટલે હું જાહેરાત કરવાનું કહું છું. અંદર બીજી વાત હોય શું ભાઈ, આ કોઈ ચાલાકી કરવાનું ક્ષેત્ર નથી, બુદ્ધિને ચાલાકી કરવાનું આ કોઈ ક્ષેત્ર નથી. આ તો એ તો વક્ર પરિણામ થયા, આ તો સરળતાના પરિણામનો માર્ગ છે. હું આપું છતાં લોકો એનો એ જાણીને મને મારી વિશેષતામાં ગણે એમ તો નહીં થવું જોઈએ. આપવાનો પ્રસંગ છે, અપાય છે, તો પણ એથી મારી મહત્તા લોકોને વિશે નહીં ગણાવવી જોઈએ. કેમ કે મહાનતા હોય એની મહાનતા ગણાય તો વ્યાજબી છે, મારામાં તો હજી કોઈ મહાનતા એવી આવી નથી. લોકોની નજરમાં મોટા ગણાય એવી કોઈ મારી સ્થિતિ નથી મારા હાથમાં, એમ સીધું લે તો બચે. એના બદલે લોકસંગના પેલા ઉભી થઈ ગઈ હોય. એટલે પોતાપણું ટાળવા અર્થે પોતાપણા એને અભિમાન કહ્યું છે અહીંયા, પોતાપણાનું અભિમાન કહ્યું છે. કેમ કે ત્યાં અસ્તિત્વ સ્થાપે છે, અસ્તિત્વ નથી છતાં અસ્તિત્વ સ્થાપે છે, આ મારું છે એટલે અભિમાન કીધું છે. એ અભિમાનના ત્યાગ અર્થે જ્ઞાની પ્રત્યે સમર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કાંઈ તેને ગ્રહણ કરતા નથી, જ્ઞાની તો નિષ્પ્ર છે એટલે એને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશ છે. ભાઈ એમાંથી મમત્વ છોડવા જેવું છે, મારે કોઈ જરૂર નથી, અમે તો બીજો રસ્તો પકડ્યો છે, પણ તમે પણ મમત્વ છોડીને આ રસ્તે આવો. આ રસ્તે આવો એમ નહીં, મમત્વ છોડીને આ રસ્તે આવો, પોતાપણું મટાડીને આ રસ્તે આવો એમ ઉપદેશ છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે, જે જ્ઞાની કહે છે એમ જ કરવા યોગ્ય છે, પોતાપણું મટાડવા યોગ્ય છે. કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે, એટલે જે જે ઉદયના પ્રસંગો આવે વારંવાર, આરંભ પરિગ્રહને વિશે વારંવારના પ્રસંગે વિચારી વિચારીને પોતાના થતા અટકાવવા. શું તેવી ભાષા લીધી છે. કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવાર ના પ્રસંગે જે તે પ્રસંગે એ જ વખતે અવલોકન કરે કે આમાં મારાપણાનો ભાવ કેમ વર્તે છે, કેવી રીતે વર્તે છે, કેટલા રસથી વર્તે છે, એમાં હું નથી છતાં હુંપણાનું પોતાપણાનું મારાપણાનું ભાષ્યમાન થવું એમ કેમ જ્ઞાનમાં થાય છે, આ જ્ઞાન આવી ભ્રમણા કેમ કરે છે, એ જ વખતે પકડે. પોતાના ઉદય વખતે પોતાપણું થાય છે એ ભાવને તપાસવો, એનો અર્થ શું? અવલોકન કરવો એનો અર્થ શું? કે કેમ આમ થયું? આત્મા આત્મામાં છે, જાણવું, માત્ર જાણવું એટલું એનું સ્વરૂપ છે. એમાં હું જ્યાં હું નથી ત્યાં મારું, આ મારું એમ કેમ દેખાણું? પરિવાર છે તો પરિવારના સભ્યોનું જ્ઞાનમાં જ્ઞેયપણું થાય છે, આ મારું એમ કેમ આવ્યું? આ એ વખતે પકડે. મારા પણાનો ભાવ એમાંથી કેમ થયો? આ ભ્રાંતિ જ્ઞાનમાં કેમ ઉપજી? કેવી રીતે ઉપજી? શું છે આમાં કારણ? રસ એની પકડમાં ફેર પડ્યા વિના રહે નહીં. એ જ વખતે આ પ્રેક્ટિસ ચાલુ કરે તો એની પકડમાં ફેર પડ્યા વિના રહે નહીં. અને અંદરથી આવો ફેર પડ્યા વિના બધું કરે, ગમે તે કરે નહીં, બધું કરે એમાં ગમે તે કરે બધું, એનો કઈ અર્થ નથી. તીવ્ર ઉદય વખતે, તીવ્ર ઉદય કોને કેવો છે? ભાવનો કેવો છે કે પ્રસંગનો કેવો છે? ત્યાં તો ભાવમાં તીવ્રતા આવી ગઈ ને ત્યારે તો પોતે ભૂલી જાય છે. તીવ્રતા આવે છે ત્યારે ભૂલી જાય છે. પણ ભૂલી જાય છે એ લાંબા કાળ સુધી ભૂલી જાય છે? હવે આપણે એના પૃથક્કરણમાં જઈએ, એનાલિસિસ કરીએ પરિણામનું. કે કોઈને તો એમને માયલો જ જાય છે, ડૂબી જાય છે પૂરેપૂરો. પછી જયારે ભાવ મંદ પડે ત્યારે વિચાર આવે છે. અને કોઈએ વિચાર્યું હોય છે કે આવું નુકસાન મોટું થાય ત્યારે જો ભાવ ભૂલી જવામાં આવે તીવ્રતાને કારણે, પરિણામની તીવ્રતાને કારણે, તો મોટું નુકસાન છે. તો કોઈ તત્ક્ષણ જાગે, કોઈ થોડે ક્ષણ પછી જાગે, તો કોઈ થોડી મિનિટો પછી જાગે, એમ બને કે ન બને? તો એ તો જેટલી પોતાની જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. મુમુક્ષુતા કેટલી? કે જેટલી પોતાની જાગૃતિ. જો જાગૃતિ ન હોય તો મુમુક્ષુતા નથી એમ માનું. શું જાગૃતિ એટલી મુમુક્ષુતા છે? સીધી વાત કરી છે. જાગૃતિ પછી ચોક્કસ થાય, ચોક્કસ થાય, થયા વિના રહીએ ને, સીધી વાત છે. એનો અર્થ શું થયો? કે ઉદય તીવ્ર આવ્યો, ભાવમાં પણ તીવ્રતા થઈ. એ તો એનો દુશ્મન છે ને, દુશ્મનને માર્યો. બીજ કાર્યસિદ્ધિ છે. કાર્યસિદ્ધિ ક્યાં લેવા જાવી છે બીજી? એ વખતે તો એ જ કાર્યસિદ્ધિ છે. નવરો બેઠો હોય, શાસ્ત્ર વાંચે ત્યારે વિચાર કરે કે શરીરમાં મમતા કરવી નહીં, પોતાપણું કરવું નહીં, આરંભ પરિગ્રહમાં પોતાપણું કરવું નહીં. પણ ત્યારે ક્યાં કોઈ લડવા આવ્યું છે તારી પાસે? ત્યારે તો હવામાં લાઠી ફેરવે છે. પણ મારવા આવે ત્યારે લાઠી ફેરવવાની જરૂર છે? અમે લડાઈ વખતે લાઠી ફેરવ તો બચી શકે, બાકી અમથો અમથો દાવ કર્યા કરે એથી કઈ તને એ વખતે કોઈ લાભનું કારણ નથી. ઠીક છે, થોડી પ્રેક્ટિસ થાય, પણ ખરેખર જરૂર એની છે. ત્યારે જો એનો ઉપયોગ ન થાય તો શીખેલું નકામું છે. લાઠી ફેરવતા શીખ્યો, પણ મારવા આવ્યો ત્યારે માર ખાધો, એ કઈ શીખ્યો નથી ખરેખર. એટલે જરૂર તો ત્યારે છે, ઉદય વખતે જ જરૂર છે.
હે
એમાં શું છે કે એમ નથી કહેતા કે તું શાસ્ત્ર વાંચીને આરંભ પરિગ્રહમાં પોતાપણું નથી એવો વિચાર કર્યા કરજે, એમ અહીંયા શ્રીમદજી નથી કહેતા. શું કહે છે કે આરંભ પરિગ્રહને વારંવાર ના પ્રસંગે જયારે પ્રસંગ પડે ત્યારે તું એમ કરજે, એમ કે છે. તને નવરાશ મળે, નિવૃત્તિ મળે ત્યારે કલાક બે કલાક શાસ્ત્ર લઈને બેસજે ને એ વખતે વિચાર કરજે કે હું આત્મા જ્ઞાયક છું, દેહાદી કોઈ સંયોગ મારા નથી, એમ નથી કહેતા. શું સ્વાધ્યાય કરજે એમ નથી કહેતા. તા પ્રસંગે તું ઉભો રહીએ બરાબર, એ પ્રસંગે તને વિચારીને પોતાપણું થતું અટકાવવું. પોતાપણું થતું અટકાવે કોણ? પોતાપણું કોણ અટકાવે? ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે, આ એનું ફળ છે. જો પોતાના થતા અટકાવે તો નિર્મળતા, મુમુક્ષુતાની ભૂમિકામાં નિર્મળતા આવે છે. પોતાપણાનો રસ અથવા દર્શન મોહનો રસ મંદ પડે છે ત્યારે જે નિર્મળતા આવે છે એ પ્રથમ જ્ઞાનમાં નિર્મળતા આવે છે કે જીવ પોતાના સ્વરૂપનું યથાતથ્ય નિશ્ચયપણું કરી શકે, ભાષ્યમાનપણું કરી શકે. નહીતર ઉઘાડમાં તો સમજી લઈએ કે આત્મા આવો છે ને આત્મા આવો છે, અનંત ગુણનો સમૂહ છે ને ફલાણું છે ને અસંખ્ય પ્રદેશી છે, આમ છે આમ છે, કાંઈ એને લાગે નહીં એ બાબતમાં. કેમ કે નિર્મળતા નથી. અને ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. મુમુક્ષુતા નિર્મળ હોય એ મુમુક્ષુ આગળ વધીને જ્ઞાન દશામાં પ્રવેશ કરી શકે. જો મુમુક્ષુતામાં જ નિર્મળતા ન હોય, મલિનતા હોય, તો જ્ઞાન દશા આવવાનો અવસર નથી. હા, એવું છે. એટલા માટે તો આ ખુલી ખુલીને વાત કરે છે કે પોતે મેળવી શકે પોતાની દશાને. મેળવવા માટે તો બધી વાત છે, શાસ્ત્રમાં જેટલી દશા સંબંધીની વાત છે એ મેળવણી કરવા માટે છે. પોતે પોતાના આત્મલક્ષે, આત્મહિતના લક્ષે મેળવણી કરે અને પોતે જ્યાં ભૂલતો હોય ત્યાં બરાબર પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી દે કે આ જગ્યાએ મારી ભૂલ થાય છે, આ પ્રસંગે મારી ભૂલ થાય છે, આ કારણથી મારી ભૂલ થાય છે, આમ લાગે છે તેથી ભૂલ થાય છે, આમ સુખ લાગે છે, આમ શાંતિ લાગે છે, આમ લાભ માને છે, આમ આમ કોઈ ને કોઈ પ્રકાર તો ઉભો થાય છે પરિણામ. સુભાગભાઈ ને ઉત્તર આપેલો, પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર સુભાગભાઈ નો આ જગ્યાએ આખા ગ્રંથમાં એક જ જગ્યાએ છાપ્યો છે. જો કે મહત્વનો વિષય છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી. સત્પુરુષનો જ્ઞાનીનો યોગ બાજે છે. શું? પૂર્વકર્મના કોઈ લોકોત્તર પુણ્યના ઉદયના પ્રસંગે જીવને સત્પુરુષનો જ્ઞાનીનો સમાગમ થાય છે, એનો યોગ મળે છે, છતાં જીવને ઓળખાણ નથી પડતી. બારમાં સંયોગ થવો, જ્ઞાનીનો સમાગમ થવો એ પુણ્યનું ફળ છે અને ઓળખાણ થવી એ વર્તમાન લાયકાત માગે છે. વર્તમાન લાયકાતના કારણે એનું ઓળખાણ બને છે, એ પુણ્યના કારણે ઓળખાણ નથી થતી. એમાં પોતાને પુરુષાર્થની જરૂર છે. કયા પ્રકારનો પુરુષાર્થ એ સૌભાગભાઈએ ઉત્તરમાં આપ્યો છે. અને અનંતવાર જ્ઞાનીનો એવો સંયોગ થયો, સમાગમ થયો, સત્પુરુષોનો થયો, મુનિઓનો થયો, સમવસરણમાં જિનેન્દ્રનો પણ થયો, એક વાર પણ ઓળખાણ નથી થઈ. એમની જે સાધક દશા, જે દશા એ કરીને એ પોતાના સાધ્યને સાધે છે અથવા સ્વરૂપને સાધે છે એમ કહો, એ દશાની એક વાર પણ ઓળખાણ નથી થઈ. એક વાર જો ઓળખાણ થાય તો કાયમ માટે એનું શાશ્વત ફળ ઉભું થાય, સાદી અનંત ફળ એનું ઉભું થાય શાશ્વત માટે, એવો પ્રસંગ વિના વિના રહે. એનો ફાયદો થાય થાય ને થાય, નિષ્ફળ કદી જાય નહીં, એક વાર પણ ઓળખાણ નથી થઈ. આ એક મોટી વાત છે, એટલે એનું મહત્વ વિશેષ છે ઓળખાણ. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે, કેમ કે એ પણ ખાય છે, પીએ છે, હાલે છે, ચાલે છે, બોલે છે, અને બીજા પણ સંસારિક પ્રસંગોમાં વર્તે છે, શુભ અને અશુભ બંને પ્રકારના એ જોવામાં આવે છે. ત્યારે કે છે પોતા સમાન કલ્પના રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે, કયું કારણથી ટળે એને, એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લેખો છે. એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લેખો છે એટલે અહીંયા એ ઉત્તર મૂક્યો છે, કે એવો યથાર્થ ઉત્તરમાં શું લખ્યું છે કે જેને યથાર્થ એવું નામ આપ્યું. એ ઉત્તર નીચે છે કે શ્રી સુભાગભાઈ એ આપેલું ઉત્તર આ પ્રમાણે છે, જે અવતરણ ચિહ્નમાં છે, કે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય, અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષરહિત થઈને સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી, બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. એમાં શું કીધું ખબર છે કે કોઈને એ જાતની યોગ્યતા લઈને આવ્યો હોય જીવ, એમને તો એમ માનો કે ભગવત કૃપાનો અર્થ એ છે કે દ્રષ્ટાંત બરાબર છે તમારું, પણ એમનો એનો અર્થ શું કે આત્મહિત કરવાની તીવ્ર ભાવના એવી થઈ ગઈ હોય અને રસ્તો મળતો ન હોય. એમણે બે ત્રણ પ્રકાર બહુ અજમાવી જોયા. મૂળ દિગંબર હતા, ભગવાનની પૂજા એ છેડ્યા, ચાર વાગે ઉઠે સૂર્ય, નાય પોતાના હાથે અસ્ત્રો તૈયાર કરી દેરાસરમાં જાય, એટલે પાંચ છ કલાકે બહાર નીકળે, પાંચ છ કલાક સુધી પૂજા જ કર્યા કરે. ભગવાનની પૂજા કરતા કરતા કોઈ રીતે જો કલ્યાણ થઈ જતું હોય, શાસ્ત્ર પોતાને મેળે બહુ વાંચ્યા, એટલા બધા શાસ્ત્ર વાંચ્યા કે દુકાન ઉપર માણસ ધંધો કરે એ તો શાસ્ત્ર જ વાંચ્યા કરે, ખુશી ઉપર એક ઉપર બેહીને ધંધો ખોયો, આર્થિક સ્થિતિ બગડી ક્યાં સુધી, એમ લાગ્યું કે શાસ્ત્રમાં કેટલીક વાત સમજાતી નથી, ના તો પંડિતો સમજે છે, તો એક પંડિતને રાખી લીધો પેઢ, એની પાસે બેસી જાય આખો દી, ઘરે જમવા ન આવે, કહી દીધું જમવા આવું તો ઠીક, નહીં તો ટિફિન ત્યાં મોકલજો, ધંધા ધંધાની અંદર માણસ કરે છે ને, કોઈ કામકાજ બહુ છે આજકાલ, ટાઈમ મળશે તો ઘરે આવશો, ને તો તમે રસો થાય એટલે ઘરમાં ગરમ રસો ત્યાં પહોંચાડી દીધો, દુકાને ત્યાં જમી લેશું, ઓફિસમાં જમી લેશું, એમ અહીંયા જમી લે, ગામમાં ને ગામમાં, પંડિતને ઘરે જાય અથવા એને કંઈક મકાનમાં ભાડે રાખી દીધેલું ત્યાં ઉતારેલું, ત્યાં આખો દિવસ જમાવે એની સામે, કે કોઈ રીતે સમજાવી દે આપણને, પોતે શાસ્ત્ર વાંચ્યા, ધ્યાને ચડી ગયા, કલાકો સુધી ધ્યાન કર્યા કરે એકાગ્રતા કરવા માટે, કઈ પત્તો લાગે નહીં, એટલો પરિશ્રમ કરતા કઈ હાથમાં ન આવ્યું એટલે ભાવના તીવ્ર થઈ ગઈ કે આ તો છે શું, પણ કેવી રીતે મળે આ, એ તીવ્ર ભાવના થઈ ગઈ. અને કેવી રીતે મળે, કોની પાસેથી મળે એની ખોજ પણ તીવ્ર થઈ ગઈ. એમાં કુદરતી આત્મધર્મ મળ્યું કે પછી પ્રવચન પ્રસાદ મળ્યું છે. પ્રવચન પ્રસાદ નો આ વખતે જાણવા મળ્યું કે પ્રવચન પ્રસાદ મળ્યું તો સીધો જ પોતે નિર્ણય કર્યો કે સોનગઢ જવું છે. જાણે કઈક અહીંથી દિશા હાથમાં આવી જશે એવો એક આભાસ થયો અને પોતે સોનગઢ આવી ગયા. પણ પાત્રતા લઈને આવ્યા, એટલી પાત્રતા લઈને આવ્યા એને ભગવત કૃપા કીધી છે. ભગવત કૃપા એટલે કોઈ ભગવાને કૃપા કરી એમ નહીં, એ પણ એની એનો જ પરિશ્રમ ને એની તૈયારી છે, એનો જ પુરુષાર્થ છે. અને કેવો પુરુષાર્થ, કે તનતોડ પુરુષાર્થ. તો એનો અર્થ એ કે પૂર્વે એને બહુ સત્સંગ નહોતો મળ્યો. જે મુમુક્ષુઓનો જ્ઞાનીનો સમાગમ મળવો જોઈએ એ પ્રસંગ નહોતો એમના ઉદયમાં, પણ ભાવના તીવ્ર હતી. તો એ કુદરતી ક્યાં સોનગઢ ને ક્યાં અજમેર, 500 માઇલ નું અંતર છે, છતાં એ વિચાર કર્યો કે મારે 500 માઇલ દૂર જવું. અહીંથી ભાષા સમજે, ગુજરાતી ભાષા તેને પૂરું સમજે ને એવી પરિસ્થિતિ હોય છે. પહેલા વહેલા હિન્દી ભાષિકમાં ભાવ પકડે, ભાષા ન પકડે પણ ભાવ પકડે. ભાવ તો 3 ઇંચ પ્રાણી પકડે છે, ડચકારા કરે છે કે નહીં માણસ. ખાવા માટે, પાણી પીવડાવવા માટે, દૂર કાઢવા માટે, બોલાવવા માટે જુદા જુદા અવાજ કરીને ભાવ પકડાવે છે કે નહીં. અનક્ષરી ભાષા વાપરે. એ વાત ભગવત કૃપાની થઈ એમના ઉત્તરની. બાકી સામાન્યપણે જેને સત્સંગનો પ્રસંગ છે એને નિરપક્ષ થઈને સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. વ્યવહારિક કલ્પના ટળે એ તો ઓળખાણ થાય, એટલે વ્યવહારિક કલ્પના ટળે એ તો ફળ આવ્યું. અને એ ફળ ત્યારે ક્યારે કે જ્યારે પોતે નિરપક્ષ થઈને સત્સંગ કર્યો હોય અને યોગ્યતા તૈયાર થઈ હોય, પછી જ્ઞાની નો સમાગમ થાય ત્યારે એની ઓળખાણ થાય એમ કેવું. હવે નિરપક્ષ થઈને સત્સંગ કરવો એટલે શું, આટલો વાત વિચાર માંગે છે કે પોતે કોરી પાટી થઈ જાય. આનું નામ નિરપક્ષ છે, પૂર્વગ્રહ છોડીને પહેલા જેટલું સમજ્યો છે એ બધું છોડી દે. અત્યાર સુધી હું જેટલું સમજ્યો છું એના ઉપર એને પોતાને મીંડું ચોકડી મૂકી દેવાની તૈયારી પહેલા હોવી જોઈએ. પૂર્વગ્રહ છોડી દે, કોઈ પૂર્વગ્રહ રાખીને સમજવા ન બેસે. અથવા નિરપક્ષમાં એક પક્ષ લેવો. એક પક્ષ કયો લેવો, કે એક મારા આત્મહિતની વાત કેવી રીતે હું ગ્રહણ કરું, ક્યાંથી ગ્રહણ કરું, કેમ ગ્રહણ કરું, એ એક જ લક્ષ્યથી જે સત્સંગ કરે એ સિવાયનો બધો પક્ષ છોડી દેશે એને નિરપક્ષ કહેવામાં આવે છે. નિરપક્ષમાં એક પક્ષ આ છે ખરો, કે એકાંતે મારે મારા આત્મહિત સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. આ સત્સમાગમમાં, આ સત્સંગના પ્રસંગમાં એકલું મારું આત્મહિત કરી જવું છે, આ એક જ મારે કામ છે. આવો જે એક લક્ષ્ય એની સત્સંગની પ્રવૃત્તિ નિરપક્ષ હોય છે, પૂર્વગ્રહ વિનાની હોય છે. અને એ જીવ સતને ઓળખશે. પહેલા શું કીધું, એને સત જણાય. સત કેવું હોય એ જણાય. સતના ઘણા અર્થ અહીંયા છે ગંભીરપણે, કે સત એટલે સાચું શું, આત્મહિતનું કારણ શું, એને સત્ય કહે છે. સત્ય કોને કહેવાય, જે આત્માના હિત માટે સાચા કારણ રૂપે હોય એને સત્ય કહીએ, સાચા ઉપાય રૂપે હોય એને સત્ય કહીએ. શું? અને પોતાનું જે મૂળ સ્વરૂપ છે એને પણ સત કહીએ, અને એ મૂળ સ્વરૂપ પ્રત્યે જવા માટેનો જે કઈ માર્ગ છે એને પણ સત કહીએ. એમ સતનો બહુ વ્યાપક અર્થ છે. તો એને સત જણાય એટલે આ બધા પડખા ચોખ્ખા થાય. ક્યારે? કે એક આત્મહિતનું લક્ષ્ય હોય ત્યારે. એટલા માટે જ્યારે કોઈ પણ જીવને હવે આત્માનું હિત કરવું છે એવી ભાવના થઈ આવે ત્યારે જ્ઞાની એનો અત્યંત સમાદર કરે છે. અહીંયા જે લખ્યું ને સુભાગભાઈ ને કે અમે તમારા વચનને નમસ્કાર કરીએ છીએ, 315 પાને બીજો પેરેગ્રાફ, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ એટલે સંયોગોમાં પ્રસંગમાં પોતાપણું કરવાનો પ્રશ્ન નહીં રનાઈ રાખી, એ ચિંતા નથી કરવી. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ ત્રણ માત્ર છે. અમે તો આ ધ્યેયને આ પ્રાપ્તિ માટે નીકળ્યા છીએ. સત જોઈએ છે, જ્ઞાનનો અનંત આનંદ જોઈએ છે, એની પાછળ છીએ. એની આગળ કોઈ વાતની પ્રતિકૂળતાની અનુકૂળતાની કોઈ ગણતરી વિસાતમાં નથી. એવા ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારો નમસ્કાર હો. આ શ્રી સુભાગભાઈ ના વચનને કેમ નમસ્કાર કર્યો? એના આત્માને નમસ્કાર આવ્યો કે ના આવ્યો? એમાં કે આવી ગયો, એ સતની નજીક આવવા માંગે છે. તો જ્ઞાનીની એ આજ્ઞા થઈ કે સતની નજીક કોઈ આવતો હોય તો એને એનું દાસત્વ કરી દેતો. શું વંદન અને નમસ્કારનો અર્થ શું છે? દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એની નજીક કોઈ આવવા માંગતું હોય, એની સમીપ આવવા માંગતું હોય, આત્મકલ્યાણનો હેતુ છે ને, એ તો નિમિત્ત છે, તો એને નમસ્કાર કરીને લઈ આવજે. શું એને દૂર કાઢવાનો તો પ્રયત્ન કરીશ નહીં, ભૂલે ચૂકે તું દૂર થઈશ નકામો, પણ અનંતકાળ સુધી, પણ એને તું નમસ્કાર કરજે, એ એની આજ્ઞા છે. એ વાત એમાંથી નીકળે છે. કેટલો બધો આદર કર્યો છે. વિચારવા યોગ્ય વાત તો એ છે કે જ્યારે સુભાગભાઈ આ પત્ર વાંચ્યો હશે ત્યારે એના આત્મામાં કેવા પરિણામ થયા હશે, આ વિચારવા જેવો વિષય છે. કલ્પના કરો, અનુમાન કરો કે એના આત્મામાં કેવા પરિણામ થયા હશે, કે જે પરિણામને લઈને એને શ્રીમદજી પ્રત્યેનું સમર્પણ કેટલું વિધુ હશે ને બહુમાન કેટલું વિધુ હશે, આ વિચારવા યોગ્ય વિષય છે. એ આત્મા પામી જાય છે. પામ્યા છે એનું કારણ છે કે એ બધા પરિણામની લાઈનનું અનુસંધાન થઈ ગયું છે બરાબર, એટલે પામી ગયા છે. એક તો આત્મલક્ષનો વિષય છે, અસ્તિથી લઈએ તો કે એક પોતાનું આત્મહિત સિવાય બીજી કોઈ વાત જેના લક્ષમાં નથી એને નિરપક્ષ ગણવો, આત્મહિતનો જ પક્ષ. પછી એને માટે બધી રીતે તૈયાર, કોઈ વાતની પકડ ન રાખે, કોઈ બાબતની, કોઈ પ્રસંગની, કોઈની પકડ નહીં. મારા આત્માનું અહિત થાય, વાત પૂરી થઈ ગઈ, કોઈ સંજોગોમાં કોઈ કારણથી કોઈ કિંમતથી મંજૂર નથી, કોઈ કિંમતે એ વાત મંજૂર નથી, અને આત્મહિત થાય તો કોઈ પણ કિંમતથી એ વાત મંજૂર છે. બીજું પૂર્વગ્રહ નાસ્તિથી લઈએ તો આ જીવ અનેક પ્રકારના વિપર્યાસ લઈને બેઠો છે, વિપરીત સંસ્કાર અનાદિના સંઘરીને બેઠો છે, એ તમામ એને છોડવાની તૈયારી છે. કોઈ પૂર્વગ્રહ મારે રાખવો નથી, કોઈ પકડ રાખવું નથી. જેટલા સતના પડખા સામે આવે તે બધા સ્વીકારવા માટે એકેય પૂર્વગ્રહને વજન આપવું નથી. તો આનું શું ને તેનું શું, એ કઈ નહી. ધારણા જ્ઞાન ઉપર ચોકડી મૂકી દે, કોઈ વાત નહી. ન સમજાય, સમજવા માટે આશંકા કરે, એ તો આદર કરવા યોગ્ય છે, એનો કોઈ વાંધો નથી. બાકી પોતાનો પૂર્વગ્રહ નહી, હું પેલા આમ સમજો છું, મને આમ લાગ્યું હતું ને, આ વાત મને ઠીક લાગી હતી, તો મારે ઠીક નથી લાગતી કારણ કે આ વાત મને ઠીક લાગે છે, એ વાત તો છોડી દેવાની છે. એના પ્રત્યે એને સારું ન લાગે કે આ ઘણું અહિતનું કામ કરે છે, એને એના પ્રત્યે અહીંયા રાગ છે તો થોડો દ્વેષ પણ કદાચ આવી જાય, ત્યાંથી માંડીને એ પ્રકાર ઉત્પન્ન સહેજે થાય છે. તો એક્શન એન્ડ રિએક્શન આર ઓપોઝિટ, એને ઇક્વલ જેવી વાત છે. એ તો બહુ કુદરતી છે, એ કરવું નથી પડતું, એ શીખવાનો વિષય નથી. જો સતનો આદર છે તો અસતનો અનાદર સામે સહેજે સહેજે જ ઉભો થઈ જાય છે, કરવો પડતો નથી, એવી વાત છે. એને તો તમે એને સાચી વાત સમજાવે કે ભાઈ આ તારા અહિતનો રસ્તો છે, આ નુકસાનનું કારણ છે, બહુ મોટું નુકસાન છે. તમારા લાભ નુકસાનને તમે તો સમજો. પછી કોઈ વાર એવું લાગે કે બાળકના હાથમાં સોમલ છે ને લાડવો માનીને ખાવા જાય છે તો થપાટ મારીને પાડી દે, એવું કરે કોઈ વાત, પણ એવું એ તો પ્રસંગ જોઈને જ્ઞાનીમાં એ પ્રકારની વિચક્ષણતા હોય છે. તો એ પણ પ્રકાર ક્યારેક આવે છે, ત્યારે કોઈને એમ લાગે છે કે આ કેમ આટલું કડક પગલું ઉઠાવ્યું, પણ એ પણ સામાના હિત ખાતર હોય છે, એની અંદર દ્રષ્ટિકોણ બીજો નથી હોતો, વ્યક્તિગત દ્વેષનું કોઈ કારણ નથી હોતું. એ તો જ્ઞાનીનું કાર્ય છે, એ જ્ઞાનીનું કાર્ય છે. અને સહેજે એવું કોઈ વાર કોઈને માટે બનતું હોય છે, એમાં વિભિન્ન પ્રકારના પ્રસંગો જોવા મળે, ખ્યાલમાં આવે, તો પણ અન્યથા કલ્પના ન થાય એટલા માટે એ બધું વિચારી લેવું. સામાન્ય રીતે તો માણસો એવા પ્રસંગમાં વ્યક્તિગત રાગ દ્વેષમાં પડી જાય છે, એવું ભૂલે ચૂકે નહીં થયું એમ કહેવાનો મતલબ છે. સાથે એવું કરવાનો તો પ્રશ્ન નથી, એ તો પ્રશ્ન જ નથી. તો અહીંયા સત્પુરુષને ઓળખવા માટે સત્સંગ કરવો અને સત્સંગ પણ કયા પ્રકારે કરવો, આટલી સ્પષ્ટતા કરી છે પ્રશ્ન અને ઉત્તર બંનેથી. આવો ઉત્તર જ્ઞાની લખી શકે, જાણી શકે, કહી શકે, અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે. જો બે જણને અધિકાર આપ્યા, સત્સંગ કેમ કરવો એ જ્ઞાની જાણે, અને ક્યાં જ્ઞાનીના કોઈ આશ્રિત હોય એ જાણી શકે અથવા કહી શકે અથવા લખી શકે, તેવો આ તમારો ઉત્તર છે એમ કે છે. એને રીતસર પ્રમાણપત્ર આપ્યું છે સ્વભાગભાઈને કે તમારી જે અત્યારની વર્તમાન યોગ્યતા છે એ જ્ઞાનીને ઓળખવાની યોગ્યતામાં તમે આવ્યા છો, એ વાત નક્કી થઈ જાય છે. એટલી એટલો પ્રમાણપત્ર અહીંયા આપી દીધું. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી, તેવા શાસ્ત્રના અભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે. શું આગમ ઘણા વાંચ્યા હોય, શાસ્ત્રો ઘણા વાંચ્યા હોય, મહાન વિદ્વાન તરીકેની આબરૂ સંપન્ન થઈ હોય, પ્રાપ્ત થઈ હોય, પણ શાસ્ત્ર અભ્યાસીનું કામ નથી. સત્સંગ કેમ કરવો, કરવો અને કેમ કરવો એ શાસ્ત્ર અભ્યાસનું કામ નથી, માત્ર એ જ્ઞાનીનું કામ છે અને જ્ઞાનીના આશ્રિતનું કામ છે, શાસ્ત્ર ભણતરનો એ વિષય નથી એમ કે છે. એવા શાસ્ત્ર અભ્યાસી પુરુષ જેને માર્ગ કેવો હોય એ જેને બોધ નથી. શાસ્ત્ર અભ્યાસી બે જાતના હોય છે, એક તો શાસ્ત્ર અભ્યાસ એવો હોય છે કે જેને માર્ગનો બોધ હોય, તો એને અહીંયા નથી લીધા, એનો શાસ્ત્ર અભ્યાસ પ્રશસ્ત છે. પ્રશસ્ત છે એટલે પ્રશંસા કરવા યોગ્ય છે, કેમ કે એને શાસ્ત્ર અભ્યાસમાંથી માર્ગ કેવો હોય એવો બોધ એને પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે માર્ગ એટલે છૂટવાનો માર્ગ, છૂટવાનો માર્ગ કેવો હોય એવો બોધ જેને નથી એનો શાસ્ત્ર અભ્યાસ નિષ્ફળ છે, એ શાસ્ત્ર અભ્યાસનું કાંઈ ફળ નથી. અને એને તો સત્સંગ કેમ કરવો એ પણ ખબર નહીં હોય એમ કે છે, અથવા સત્સંગનું એને મહત્વ નહીં આવે, એ સત્સંગને ગૌણ કરશે, બીજી વાતને મુખ્ય કરશે. ગુરુદેવનું પ્રવચન ચાલતું ત્યારે લગભગ કોઈ પૂજામાં ન બેસે, બે પ્રિમાઇસિસ જુદા જુદા છે, આપણી જેમ નથી કે દખલ થાય માટે ન બેસે, તો દેરાસર જુદો સ્વાધ્યાય હોલ જુદો, પણ ગુરુદેવનું પ્રવચન આવતું હોય ત્યારે પૂજા કરવા કોઈ બેસી જાય કે ન બેસે, કેમ? આ ગુરુદેવ પાસે બેસવાનું, ઓલું ભગવાન પાસે બેસવાનું, તો કેમ પસંદ એ નથી કરતા ને આ પસંદ કરે છે? સત્સંગ કેમ કરવો, સત્સંગનું પ્રાધાન્ય પણ એ મુખ્ય વાત છે. ભગવાનની પૂજા કરતા સત્સંગ કરવાનો આદેશ છે અને ઉપદેશ છે એમ કેમ છે? આ તો ઘણાને ખ્યાલ નથી આવતો ને, તો કે પેલા દર્શન કરી આવીએ, ભલે 5 મિનિટ મોડું થાય વ્યાખ્યાનમાં જવાનું, પણ પેલા દર્શન કરી આવવા જોઈએ ને, પછી વ્યાખ્યાનમાં બેસે કે વ્યાખ્યાન સાંભળીને પછી દર્શન કરવા જવું, હવે શું કરવું એમ? ટાઈમ થઈ ગયો હોય, વ્યાખ્યાન ચાલુ થઈ ગયું હોય, બસમાં આપણે મોડા પહોંચ્યા હોય ભાવનગર થી, સત્સંગનું મહત્વ અને સત્સંગ કેમ કરવો એ બધો પ્રકાર સમજણમાં આવવો જોઈએ. જો કે સામાન્યપણે તો શુભ ભાવનું પણ ત્યાં તો તોલન નથી. પૂજા ભક્તિમાં જે શુભ ભાવ થાય છે અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં જે શુભ ભાવ થાય છે, એમાં શાસ્ત્ર સ્વાધ્યાયના શુભ ભાવ ઊંચી કુટીના છે. ઊંચો માલ છોડી અને નીચો માલ કોઈ લે એવું તો કોઈ કરે નહીં. એક જ દુકાને ભાઈ હલકો માલ આપી દો, અમને પૈસા એટલા ને એટલા લેજો, સમય ને શક્તિ તો એટલી ને એટલી દેવાની છે, એ પણ જેને ખ્યાલ નથી આવતો, તો એમને એમ ઓઘે ઓઘે ચાલવાનું થાય છે, પોતાની કલ્પના પ્રમાણે વિચારે છે. એ લોકો જે લોકો શુષ્કતામાં આવ્યા, ભાવના વિહીન થયા, એટલે બપોરે પ્રવચન પૂરું થાય ને પોતે ભક્તિમાં પધારતા હતા, પૂજા કરવાનો પ્રસંગ ઓછો હતો, કેમ કે પહેલેથી ત્યાગી દશામાં રહેલા, ભક્તિમાં પોતે પધારતા હતા. એ એમ બતાવે છે, અનુકરણ કરવાની વાત છે કે ભાવના હોવી જોઈએ, નહીં તો શાસ્ત્ર જ્ઞાનનું અહમ પણ કેવી રીતે મળશે? ભાવનામાં ને ભક્તિમાં આવ્યા વિના શાસ્ત્ર જ્ઞાનનું અહમ પણ નહીં મટે. પણ બે એક સાથે હોય ત્યારે શું કરવું? ત્યારે વિવેક કરવો પડે છે, ત્યારે તુલના કરવી પડે છે, અને ત્યારે સમજણની જરૂર પડે છે. એ વિષયની સમજણ વગર ગડબડ થાય છે બધી. શાસ્ત્ર અભ્યાસી પુરુષો એની ગણતરી જુદી વસ્તુ છે, અને સત્પુરુષ અને સત્સંગની મહત્તા આંકનારની ગણતરી જુદી વસ્તુ છે, એમાં માટે કાઢે છે. એ ઉત્તર ન યથાર્થ કરી શકે, તે પણ યથાર્થ જ છે, એ પણ બરાબર જ છે. એ સુભાગભાઈએ લીધું છે કે બીજો આ નહીં સમજી શકે, એ પણ આપે લીધું તે બરાબર જ છે. શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિશે હવે પછી લખશું. બનાસીદાસજીનું પદ છે ને, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે અમૃત ધારા વરસે, આગળ આવશે. આગળ આવી ગયો મને એમ છે, આગળ આવી ગયો. શુદ્ધતા વિચારે જાવે, શુદ્ધતા મેં કેલી કરશે, આ 316 પાને ઉપર સુભાગભાઈના પત્રમાં નાટક સમયસારનું પદ મૂક્યું. 326માં પત્રમાં ખાલી પદ જ લખ્યું છે, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. શુદ્ધોપયોગની દશા છે, સમયસાર નાટકનું પદ છે બનારસીદાસજી. અદભુત દશાના કાવ્યનો અર્થ લખી મૂકલો તે યથાર્થ છે. હા,